أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપની ચર્ચા સુરતુલ લુકમાન ઉપર ચાલી રહી છે. ગયા લેક્ચરમાં આપણે માવિત્રોની ફરજો બચાવવા માટે અને બચાવોની ફરજો વાલિદૈન તરફ આને ડિટેલમાં ડિસ્કસ કર્યા કે વાલિદૈનની બધી બાબતોને માન આપો, ફક્ત જો તમને તેઓ કુફર તરફ દોરવે તો તમે મક્કમ રહેજો. પછી વર્ષ 16માં લુકમાન તેના દીકરાને સમજાવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા લતીફ છે અને ખબીર છે. નાનામાં નાનું અમલ પણ જો ખડકમાં કે જમીનમાં કે આસમાનમાં છુપાયેલું હશે તો પણ અલ્લાહ જરૂર તેને બહાર કાઢશે. તે દરેક ખાનગી બાબતનો પણ જાણનાર છે. ઇન્નહુ અલીમુન બિઝાતિ સુદૂર. આપણા કલ્બમાં શું ખ્યાલો શું થોટ્સ પસાર થાય છે તેનાથી પણ તે વાકેફ છે. હવે આપણે વર્સ 17 ઉપર આવીએ. ઔદ બિલ્લાહિ મિન શૈતાનિર રજીમ. યા બુનૈયા અકિમિ સ્વલાતા વઅમુર બિલ મઅરૂફી વઇન્હુ અનિલ મુનકર વસબિર અલા મા અસાબકા ઇન્ન ઝાલિકા મિન અઝમિલ ઉમૂર. એ મારા દીકરા, નમાઝને ચાલુ પડો, અમ્ર બિલ મારૂફ અને નયનિલ મુનકર બજાવી લાવો, અને જે કંઈ તકલીફો તમારા ઉપર આવે તેની માટે સબર કરો, કારણ કે સબર કરવું અલ્લાહની નજરમાં ઘણું જરૂરી અને મહત્ત્વનું એક્શન છે. એક ઇમ્પોર્ટન્ટ ડ્યુટી વાલિદૈનની બચાવો તરફ છે કે તેઓને નમાઝની ટ્રેનિંગ આપે, હંમેશા હકનો સાથ આપે અને જ્યાં કંઈ ખોટું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરે, અને ત્યારબાદ સબરની તાકીદ કરે છે. અલકાફીમાં ઇમામ જાફર સાદિક અલઈસ્લામ કહે છે કે સબર છે તે આપણું ઈમાન સાથે જોડાયેલું છે. જેવી રીતે આપણું માથું શરીર સાથે જોડેલું છે, જો આપણું માથું શરીરથી જુદું થઈ જાય તો શરીર કાંઈ કામ ન કરે, તેવી જ રીતે જો સબર ન હોય તો ઈમાન ચાલ્યું જાય છે. સબર છે તે કામયાબીની ચાવી છે. સબર થકી ઇન્સાન તકલીફોમાં હાઈવોય નથી કરતું, એને પોતાના નફ્સ ઉપર કાબુ હોય છે, જબાન શિકાયત નથી કરતી. જે મોમિન તકલીફોના સમયમાં સબર કરે છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને હજાર શહીદોનો સવાબ બક્ષે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે સબર છે તે ત્રણ જાતના હોય છે. પહેલું છે કે તકલીફો અને બલાના સમયે સબર કરવું. બીજું, વાજિબાતને ખુલુસથી બજાવી લાવવામાં સબર કરવું. અને ત્રીજું, કુફરથી દૂર રહેવું, એટલે ગુનાહોથી દૂર રહેવું, એવી જગ્યામાં ન જવું કે જ્યાં ગુનાહમાં ફસાઈ જવાનો સંભવ હોય. દરેકના સવાબના લેવલ્સ પણ બતાવવામાં આવ્યા છે. સૌથી વધુ એ લેવલ છે કે જે પોતાને ગુનાહોથી દૂર રાખે છે. એના પછીનું લેવલ છે કે જે વાજિબાતને બજાવી લાવવામાં સબર કરે છે. અને ત્રીજું લેવલ સબરનું છે કે જ્યારે એ શખ્સ ઉપર કોઈ આફત કે બલા આવે તો તે શિકાયત ન કરે, સબર કરે, અલ્લાહ ઉપર ભરોસો કરે. અલ્લાહ એવા શખ્સને હજાર શહીદોનો સવાબ બક્ષે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ છે કે જ્યારે એક મોમિન તેની કબરમાં દાખલ થાય છે તો નમાઝ તેની જમણી બાજુ છે, ઝકાત તેની ડાબી બાજુ હોય છે, તકવા તેની સામે હોય છે અને સબર તેના ઉપર છાંયો કરે છે, લાઈક અ શેલ્ટર. જ્યારે મુનકર અને નકીર કબરમાં દાખલ થાય છે અને સવાલો કરે છે તો સબર નમાઝ ઝકાત અને તકવાને કહે છે કે તમે તમારા આ ફ્રેન્ડનું ધ્યાન રાખો, જો તમે તેની મદદ નહીં કરી શકો તો હું પોતે તેની મદદ કરીશ. અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, વસ્તાઈનુ બિસબરી વસલા, સબર અને દુઆથી અલ્લાહ પાસે મદદ માંગો. દુનિયાની તકલીફો હંમેશા નથી રહેવાની, અલ્લાહની રહેમા અને કરમ તેની સાથે જ છે. લકદ ખલકનલ ઇન્સાન ફી કબદ, અમે હકીકતમાં ઇન્સાનને તકલીફ માટે જ પેદા કર્યા છે. દુનિયાની જિંદગી હંમેશા આરામ અને ખુશીથી નથી પસાર થવાની, ન ધાર્યું હોય એવું બની જાય છે. ઘણી વસ્તુઓ તો આપણા કંટ્રોલમાં પણ ન હોય, દાખલા તરીકે અમુક બચ્ચાઓ જન્મે છે ત્યારથી જ તેઓમાં ડિફેક્ટ હોય છે. સંજોગો ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, શું કરો? દાખલા તરીકે કોઈ તમને જુદી દિશામાં બોલ ફેંકે તો તમે શું કરો? રોઈને બેસી જાઓ કે બોલને પકડીને દોડો? આ ચોઈસ તમને કરવાની છે. એક મોટું તળાવ હોય, લેક હોય, તેમાં ઘણી બધી બોટ્સ હોય, પણ બધી બોટ્સ જુદી જુદી દિશામાં સેલ કરતી હોય. જ્યારે પવન એક જ તરફથી ફૂંકાતો હોય પણ બોટ્સ જુદી જુદી દિશામાં સેલ કરતી હોય, શા માટે? કારણ કે બોટનું જે સેલ હોય, જે સઢ કહીએ છીએ આપણે, તે તો બોટમેન જ નક્કી કરે કે તેને કઈ દિશામાં જવું છે, એ પ્રમાણે એનું સેલ બાંધે. આપણી બધાની જિંદગી પણ એવી જ છે. આપણે પવનનો ડાયરેક્શન નહીં ચૂઝ કરી શકીએ, પણ અલ્લાહે આપણને અકલ આપી છે ને આપણે ચૂઝ કરી શકીએ આપણને આપણું સેલ કેવી રીતે સેટ કરવું છે. જિંદગીના સંજોગો ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, પણ આપણી ખુશી અને કામયાબી તો તેના ઉપર નભે છે કે આપણે એવા સંજોગો આવે ત્યારે આપણે શું કરીએ. ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપરનો ઈમાન અને ભરોસો આપણો ન ડગે. પછી આયા નંબર 18માં લાગે છે, વલા તુસઈર હદ ખદક લિનાસી વલા તમશી ફિલ અર્ઝી મરહન ઇન્નલ્લાહ લા યુહિબ્બુ કુલ્લુ મુખ્તાલિન ફખૂર. અને લોકો તરફ તારા ગાલને, તારા ચીક્સને ફખરથી ફૂલાવને અને જમીન ઉપર અકડીને નહીં ચાલ. બેશક અલ્લાહ પ્રાઉડ લોકોને દોસ્ત નથી રાખતો. હવે લુકમાન તેના દીકરાને લોકો સાથે કેવી રીતે વર્તવું તેના બારામાં નસીહત આપે છે. પહેલાં તો કહે છે કે તમારામાં સભ્યતા હોય, મોડેસ્ટી અને તમારો સ્વભાવ સારો હોય. યુ શુડ બી અ ગુડ નેચર્ડ પર્સન. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર પછી હવે લુકમાન લોકોના રિલેશન તરફ અને પોતા તરફ વળે છે. પહેલાં તો તેના દીકરાને કહે છે કે તમારામાં હ્યુમિલિટી, નમ્રતા હોવી જોઈએ. તુસાઈર શબ્દ આવે છે સારા ઉપરથી, જેનો અર્થ થાય છે એક જાતની ગળાની બીમારી. એને ઇંગ્લિશમાં ટોર્ટિકોલિસ, કે જે ઊંટના ગળાને પેરેડાઇઝ કરી નાખે, સ્ટીફ બનાવી નાખે. અહીં એ શબ્દ એક સાયકોલોજિકલ અને એથિકલ સિકનેસને ઇશારો કરે છે. વલા તમશી ફિલ અર્ઝી મરહન, ઘણી બધી નિયમતો અને દોલત થકી ઇન્સાન જમીન ઉપર ફખરથી ચાલે છે. જે કોઈ પોતાને અંદરથી બહુ જ મહાન સમજે, પોતાના ખ્યાલો થકી એને લાગે કે તે કોઈ મોટો માણસ છે, ફખૂર છે બહારનો દેખાવ, એ ફખરથી કહેતો હોય કે તે કેટલા સારા કામ કરી રહ્યો છે. અહીં લુકમાન તેના દીકરાને આ બે ખરાબ સિફતોનું ધ્યાન ખેંચે છે કે જેના થકી આપણા જે નિખાલસ સંબંધ લોકો સાથે હોય તેને દૂર કરી નાખે છે. આ બંને સિફતો, અંદરનો ફખર અને બહારનો ફખર, ઇન્સાનને એક ડિલ્યુઝનમાં, એક છેતરપિંડીમાં નાખી દે છે અને પોતાની જાતને વખાણ કરવું લોકોની સાથેના સંબંધોને તોડી નાખે છે. સુરતુલ યાસીનમાં આયા નંબર 8માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એક પેરેબલ આપે છે. ઔઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. ઇન્ના જઅલના ફી અનાકિહિમ અઘલાલન ફહિય ઇલલ અઝકાની ફહુમ મુકમહુન. અમે તેઓના ગળામાં સાંકળીઓ નાખી દીધી છે કે જે તેઓની દાઢીઓ સુધી પહોંચે છે, જેથી તેઓ એ પોતાના માથાઓ એ લોકોના ઊંચા જ રહી જાય છે. સાંકળીઓ ચેઇન્સને કહે છે. મુકમહુન કોણ છે? જે શખ્સ પોતાનું માથું ઊંચું જ રાખતું હોય અને ફખરથી ચાલતો હોય. અને આપણે થોડુંક ઊંડાણમાં જઈએ, આ સાંકળીઓ, આ ચેઇન્સ આપણા એક્સપેક્ટેશન્સ અને આપણા ડિઝાયર્સ છે, આપણી આશાઓ છે. આ દુનિયામાં જેટલી આપણી આશાઓ સેલ્ફિશ હશે, તેટલી આ ચેઇન્સ આપણને જકડી રાખશે. આ ચેઇન્સ બધાના ગળામાં હોય છે, પણ જુદી રીતે. જેવી રીતે સિલ્કવર્મનો દાખલો લઈએ, દરેક સિલ્કવર્મ પોતાની આજુબાજુ સિલ્કના થ્રેડને વીંટે છે. ઇન્સાન જિંદગીમાં કાંઈ ને કાંઈ આશા રાખે છે, પણ જો તે અલ્લાહની ખુશી માટે હોય અને કદાચ તેમાં સફળતા ન મળે, તો પણ તે પ્યોર છે, કારણ કે તેમાં તે શખ્સનું કોઈ સેલ્ફિશ મોટિવ નથી હોતું. આ સાંકળીઓ વધતી જાય છે જેમ જેમ તે જિંદગીમાં સફળતા મેળવતો જાય છે. જો આ સફળતા તેની આદતો અને જિંદગીના કમ્ફર્ટ્સ માટે હશે, તો અહીં એવું બેઝ એનું તો અહીં એનું જે બેઝ હશે ને, એ હોલો હશે અને એનું ડિફેન્સ એરોગન્સ હશે. જે સાચું મુસલમાન હોય છે, તે જાણે એક વિલો ટ્રી જેવો હોય છે. વિલો ટ્રી તમે જોયા હશો કે જેની ડાળીઓ હંમેશા નમેલી જ હોય છે. તે ઘણું જ ફ્લેક્સિબલ હોય છે, કારણ કે તેનું ઈમાન ઘણું જ ઊંડું હોય છે અને એને અલ્લાહ ઉપર પૂરો ભરોસો હોય છે અને એમાં કોઈ જાતનું મુનાફિકપણું નથી હોતું. જે લોકોમાં ફખર હોય છે, તેઓનો રિશ્તો અલ્લાહ સાથે તૂટી જાય છે. એ જ સુરતુલ યાસીન આયા નંબર 9માં અલ્લાહ કહે છે, વજાઅલના મિન બૈની અયદીહિમ સદ્દમ વ મિન ખલ્ફિહિમ સદ્દમ ફઅખશયનાહુમ ફહુમ લા યુબસિરૂન. આવા લોકો માટે અમે તેઓની આગળ એક અટકાવ, એક પાર્ટીશન નાખી દઈએ છે અને એ લોકોની પછવાડે પણ એક પાર્ટીશન નાખી છે અને પછી ઉપરથી અમે તેઓને ઢાંકી દઈએ છે, જેથી તેઓને કાંઈ દેખાતું જ નથી. આવા લોકો ફખરથી આંધળા બની જાય છે અને બીજાઓનો વાંક કાઢતા જ જાય છે. હવે આપણે જોઈએ કે શા માટે લોકોમાં ફખર આવે છે. મુજાહિદ અલી શરીફે એક નાનકડી કિતાબ લખી છે, તેનું નામ છે પ્રાઇડ. તેમાં ઘણા કારણો લખે છે, પણ એઝ એ હોલ મિસ્ટર શરીફ લખે છે કે ફખરનું મૂળ કારણ છે સેલ્ફ હ્યુમિલિએશન. જ્યારે કોઈ શખ્સનું પોતાનું સ્વમાન ગુમાવે છે, તો તેનું રિએક્શન છે ફખર. જેવી રીતે ઇબ્લિસને હુકમ થયો કે નબી આદમ અલૈહિસ્સલામને સજદા કરે, તો તરત જ તેની આર્ગ્યુમેન્ટ હતી કે હું તો આગનો બનેલું છું અને આદમ તો માટીના બનેલા છે. ઇબ્લિસ પોતાને નબી આદમ કરતાં બેટર મખલુક સમજ્યો અને અલ્લાહના હુકમને ન માન્યો. આ રિએક્શન કેમ થયું? ઇટ વોઝ અ લોસ ઓફ સેલ્ફ એસ્ટીમ. રસૂલની હદીસ છે કે જે શખ્સ અંદરથી હ્યુમિલિયેટ થયો હોય, તે શખ્સ બહારથી પ્રાઉડ હોય છે. કુરાન ફિરઓન અને નમરૂદના દાખલાઓ આપે છે. અમુક લોકો કહે છે કે અમને દુઆ કરવાની જરૂર નથી, અલ્લાહએ અમને બધું આપ્યું છે, માલ છે, દોલત છે, ઔલાદ છે, પાવર છે, ઇજ્જત છે. આ લોકો જાહેલ છે જે લોકો આમ કહે છે અને દુઆનું ઇમ્પોર્ટન્સને સમજતા નથી. માલ, દોલત, ઔલાદ, પાવર આ પૂરતું નથી, આપણને અલ્લાહ પાસે માંગવું પડે છે. દાખલા તરીકે આપણી હેલ્થ, આપણી પાસે કોઈ કંટ્રોલ નથી કે આપણે ક્યારે બીમાર પડશું. આપણો એક્સિડન્ટ થઈ શકે છે અને આપણા હાથ પગને ઈજા પણ થઈ જાય છે. આપણા નજદીકના સગાઓ ચાલ્યા જાય છે અને આપણને કેટલો આઘાત લાગે છે. અલ્લાહ પાસે માંગવાથી અલ્લાહ આપણા માટે રસ્તાઓ ખોલી નાખે છે. બીજું ફખર તે ટાઈપનું છે કે પોતાને બહુ જ રિલિજિયસ માનતો હોય અને કહેતા હોય, અમે રાતના જાગીને ઈબાદત કરીએ છીએ, અમે આટલી વખત ઝિયારત પડી ચૂક્યા છે, અમે કેટલી વખત હજ પડ્યા છે. આવા લોકો ફખરના કૂવામાં ડૂબી જાય છે. શેખ અબ્બાસ કુમીનો એક એક્ઝામ્પલ આપું. તેઓ કુમમાં રહેતા હતા અને તેને કહેવામાં આવ્યું કે 1000 લોકો તેની વાટ જોઈ રહ્યા છે મસ્જિદમાં કે તેઓ આવી અને મગરીબેન નમાઝ પઢાવે. શેખ મનાઈ કરે છે તો શેખને પૂછવામાં આવ્યું તો શેખ શું કહે છે કે મારા મગજમાં થોડુંક ફખર આવી ગયો કે 1000 માણસો મારી માટે વાટ જુએ છે નમાઝ, મારી પછવાડે નમાઝ પઢવા માટે. તો આ ફખરની ટ્રીટમેન્ટ શું છે? સાયકોલોજીસ્ટ લખે છે કે હંમેશા પોતાને બધાથી નીચા સમજો અને આપણા નેચરમાં, આપણા સ્વભાવમાં એક જાતની હ્યુમિલિટી રાખવી, નમ્રતા રાખવી. રસૂલે ખુદાની અમુક હેબિટ્સ તમને રજૂ કરીશ. પહેલું કે જ્યારે લોકો સાથે એ બેસતા ને તો એ કોઈ દિવસ કોઈ ખુરશી લઈને ઉપર નહોતા બેસતા. એ બધાની સાથે ગોલ્ફ વળીને બધા બેસતા તો બધાની સાથે તેઓ પણ બેસી જતા. તેને કોઈ સ્પેશિયલ જગ્યા ન હતી. જ્યારે બહારના લોકો આવતા તો પૂછતા કે હવે તમારામાંથી અલ્લાહના રસૂલ કોણ છે? અને ખાવાના સમયે જ્યારે સફરમાં જતા તો તેઓ પણ તેના સહાબીઓને હેલ્પ કરતા, સહાબીઓને કહેતા કે હું લાકડીઓ હું ભેગી કરીશ. ત્રીજું, જ્યારે જુએ કે જગા ન હોય તો તરત જ પોતાની અબાને જમીન ઉપર પાથરીને લોકોને એના ઉપર બેસાડી દેતા. ચોથું, બહુ જ સિમ્પલ કપડાં પહેરતા. પાંચમું, હંમેશા ગધેડા ઉપર સવારી કરતા, એવા એવો ગધેડો કે જેના ઉપર કોઈ એનું ઓલું બેઠક ન હોય. છઠ્ઠું, બચ્ચાઓને બહુ જ પ્યાર કરતા. સાતમું, પોતાના કપડાં અને શૂઝ જ્યારે ફાટી જાય ને તો રસૂલ પોતાના હાથે એ સીવતા અને એમાં થીગડા મારતા. આઠમું, લોકો તેને દાવત આપે તો હંમેશા ખુશીની સાથે તેઓના ઘરે જતા. નવમું, ઘરમાં ઝાડું અને સાફસૂફી તે પોતે કરતા. અને દસમું, એ બકરીનું દૂધ પીતા પણ પોતે તે બકરીને મિલ્ક કરતા. આ બધી મોડેસ્ટીની નિશાની છે. આગળની આયતો આપણે આવતા લેક્ચરમાં ચાલુ રાખશું. હવે હંમેશ મુજબ તમને એક સ્ટોરી કરી અને આજના ટોકને હું પૂરું કરીશ. એક વખત એક માણસ ડૉક્ટર પાસે આવે છે. તેની તબિયત સારી નહોતી રહેતી તો ડૉક્ટર તેને એક્ઝામિનેશન રૂમમાં લઈ જાય છે ચેકિંગ માટે. ડૉક્ટર તેને અમુક ટેસ્ટ કરે છે અને તેને કહે છે કે તમે અઠવાડિયા પછી આવજો, તમારા ટેસ્ટના રિઝલ્ટ્સ તૈયાર હશે. આ પેશન્ટ ડૉક્ટરને કહે છે કે મને મોતનો બહુ ડર લાગે છે, મને ખબર નથી કે આ દુનિયા પછી શું છે. ડૉક્ટર એને શાંતિથી સાંભળે છે અને એને જવાબ આપે છે કે મને પણ આ બાબતમાં કંઈ ખબર નથી. તો પેશન્ટ જરાક આવીશમાં આવી અને એને પૂછે છે કે તમને કેમ નથી ખબર, તમે તો એક ક્રિશ્ચન છો. હવે જ્યારે આ વાતચીત થતી હોય છે તો ડૉક્ટરનો હાથ એક્ઝામિનેશનના રૂમનો જે દરવાજો હોય છે ને એના હેન્ડલ ઉપર હોય છે અને તે સાંભળતો હોય છે કે દરવાજાની બહાર કોઈ નખથી કાંઈ ખોતરતું હોય છે. તો ડૉક્ટર તરત જ દરવાજો ખોલી નાખે છે. તો જોઈ છે કે તેનો કૂતરો તેના ત્યાં ઊભો હોય છે અને જેવો તેના માલિકને જોઈ છે તો એટલો ખુશ થઈ જાય છે અને તેના પગ પાસે આવીને બેસી જાય છે. ડૉક્ટર પેશન્ટને કહે છે કે આ મારો કૂતરો કોઈ દિવસ એક્ઝામિનેશન રૂમમાં દાખલ પણ નથી થયો, પણ આજે જ્યારે એના માલિકને જોયો તો એના દિલમાં ડર નીકળી ગયો અને તમે પણ જોયા કે એ તરત જ મારી પાસે આવીને બેસી ગયો. એવી જ રીતે આપણે દુનિયા પછી શું છે તે જોવા નથી ગયા, પણ આપણો માલિક હશે. તો આપણે જ્યારે અહીંથી જશું તો જરૂર આપણો માલિક આપણો ખ્યાલ કરશે. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.